એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ યુવતીની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે આખી દુનિયાને હચમચાવી દીધી.
હા, અને એ પણ નાની ઉંમરે. આપણે વાત કરી રહ્યા છીએ મલાલા યુસુફઝઈ અને એમના પુસ્તક હું મલાલા, શિક્ષણ અને હિંમતની ગાથા વિશે.
બરાબર. આ પુસ્તક એટલે માત્ર એમની આત્મકથા નથી, પણ એક મોટા સંઘર્ષની, શિક્ષણના હકની અને હિંમતની વાત છે.
ખરેખર મલાલા યુસુફઝઈ પાકિસ્તાનના સ્વાત ખીણની એક સામાન્ય છોકરીમાંથી વૈશ્વિક પ્રતીક બન્યા અને સૌથી નાની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ.
એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે, નહીં? એ યાદ અપાવે છે કે શિક્ષણ શું કરી શકે છે અને મતલબ કે અન્યાય સામે બોલવું કેટલું જરૂરી છે.
હા, પુસ્તકનો મૂળ સવાલ જ એ છે ને કે મૌન રહેવાની સાચી કિંમત શું? શું એક અવાજમાં ખરેખર કોઈ તાકાત હોય છે?
અને એ પણ ત્યારે જ્યારે તાલિબાન જેવા જૂથો છોકરીઓને ભણવાથી જ રોકતા હોય. એ સમસ્યાનો એમણે જાતે સામનો કર્યો.
એ કોઈ બહારના નિરીક્ષક નહોતા, એ સંઘર્ષ પોતે જીવ્યા છે. ચાલો એમની સફરને શરૂઆતથી જ જોઈએ. એમના બાળપણના વર્ષો કેવા હતા?
એમનો જન્મ 1997માં મિંગોરામાં થયો, સ્વાત ખીણ, પાકિસ્તાન. એમના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝઈ, એમનો પ્રભાવ ઘણો ઊંડો હતો.
હા, કવિ, શાળાના માલિક, શિક્ષણ કાર્યકર્તા, એ પોતે જ એક વિચારધારા હતા.
અને એમણે જ મલાલામાં શિક્ષણ પ્રત્યે પ્રેમ અને એમ કહીએ કે અન્યાય સામે બોલવાની હિંમત જગાવી. એ પણ એવા સમાજમાં જ્યાં દીકરીઓને ભણાવવાનું સહેલું નહોતું.
બિલકુલ. અને એમની માતા તુર્પેકાઈ, એમનામાં પણ એક શાંત શક્તિ હતી, શ્રદ્ધા હતી. આ કૌટુંબિક વાતાવરણ બહુ મહત્વનું રહ્યું.
સ્વાતખીણની સુંદરતા, એમનો પશ્તુન વારસો, આ બધું એમના વ્યક્તિત્વનો ભાગ હતો. એમનું નામ પણ મૈવન્ની મલાલઈ, એક પશ્તુન નાયિકા પરથી રાખવામાં આવ્યું હતું.
હા, જાણે એ નામમાં જ સંકેત હતો ભવિષ્યનો. એમના પિતાએ ખુશાલ સ્કૂલ શરૂ કરી હતી, જે સહશિક્ષણ અને ટીકાત્મક વિચારસરણી પર ભાર મૂકતી હતી. આ જ મૂલ્યો, શિક્ષણ, સ્વતંત્રતા, સમાનતા મલાલાના જીવનનો આધાર બન્યા.
પણ સ્વાતની એ શાંતિ લાંબો સમય ટકી નહીં. પછી શરૂ થયો તાલિબાનનો ઉદય.
હા, મુલ્લા ફઝલુલ્લા અને એનો ગેરકાયદે રેડિયો મુલ્લા FM, એના દ્વારા કટ્ટરવાદ ફેળાવવાનું શરૂ થયું.
અને પછી તો પ્રતિબંધો આવવા લાગ્યા. સંગીત બંધ, ટીવી બંધ, દાઢી અને બુરખા ફરજિયાત.
અને સૌથી ખરાબ હતું શાળાઓ પર હુમલા. ખાસ કરીને છોકરીઓની શાળાઓ બંધ કરાવવાનું શરૂ થયું. આખો માહોલ ભયનો બની ગયો. સ્વાત જાણે મૃત્યુની ખીણ બની ગઈ.
અને આવા ડરાવણા સમયમાં ફક્ત 11 વર્ષની ઉંમરે મલાલાએ BBC ઉર્દુ માટે લખવાનું શરૂ કર્યું, એ પણ ગુપ્ત રીતે.
ગુલમકાઈના ઉપનામથી એ બ્લોગમાં એ તાલિબાન શાસન હેઠળનું જીવન કેવું છે એનું વર્ણન કરતા. આ ખરેખર અકલ્પનીય હિંમત હતી.
હા, એક નાનકડી છોકરી દુનિયાને સત્ય જણાવી રહી હતી. આ એમની સક્રિયતાની શરૂઆત હતી એમ કહી શકાય.
પછી પાકિસ્તાની સેનાએ કાર્યવાહી કરી, લોકોને વિસ્થાપિત થવું પડ્યું. એ સમય પણ ખૂબ મુશ્કેલ હતો. જ્યારે પાછા ફર્યા ત્યારે સ્વાદ ઘાયલ હતું.
પણ મલાલા હવે ચૂપ ન રહ્યા. એ વધુ ખુલીને શિક્ષણ માટે બોલવા લાગ્યા. એમને રાષ્ટ્રીય ઓળખ મળી, પુરસ્કારો પણ મળ્યા.
પણ સાથે સાથે ધમકીઓ પણ વધી. મૃત્યુની ધમકીઓ મળી રહી હતી, પણ એમણે બોલવાનું બંધ ન કર્યું.
અને પછી આવ્યો એ દિવસ, 9 ઓક્ટોબર 2012.
હા, શાળાએથી બસમાં પાછા ફરતી વખતે બંદૂકધારીએ બસ રોકી
અને પૂછ્યું, મલાલા કોણ છે?
ઓળખ મળતા જ ગોળી ચલાવી દીધી. એ હુમલો માત્ર મલાલા પણ નહોતો, એ શિક્ષણના વિચાર પર હતો. બે મિત્રો પણ ઘાયલ થયા હતા.
એ ઘટના પછી જે બન્યું એ ખરેખર ચમત્કાર જેવું પણ હતું અને દર્દનાક પણ. તાત્કાલિક અંધાધૂંધી, સ્થાનિક હોસ્પિટલ, પછી રાવલપિંડીની લશ્કરી હોસ્પિટલ. ઈજાઓ ગંભીર હતી, મગજમાં સોજો હતો.
અને આખી દુનિયામાં આ સમાચાર ફેલાઈ ગયા. દુઃખ, આક્રોશ, સમર્થન, બધું એકસાથે.
છેવટે એમને વધુ સારી સારવાર માટે UK લઈ જવામાં આવ્યા. બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં. શરૂઆતમાં તો પરિવાર પણ સાથે નહોતો.
ત્યાં એમની રિકવરી લાંબી ચાલી. કોમામાંથી બહાર આવવું, ફિઝિકલ અને ઇમોશનલ રિહેબિલિટેશન, ચહેરા પર લકવો, બોલવામાં તકલીફ, ઘણું બધું સહન કર્યું.
પણ આ જ સમયગાળાએ એમને એક નવું જીવન આપ્યું. યુકેમાં સ્થાયી થવું પડ્યું. પણ અહીંથી જ તેઓ એક સ્થાનિક કાર્યકર્તામાંથી વૈશ્વિક પ્રતીક બન્યા.
અને પછી એમના 16મા જન્મદિવસે સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું ભાષણ, એ તો ઐતિહાસિક હતું.
એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે, આ વાક્ય કોણ ભૂલી શકે.
એ ભાષણ પછી એમણે મલાલા ફંડની સ્થાપના કરી, જે આજે પણ છોકરીઓના શિક્ષણ માટે દુનિયાભરમાં કામ કરે છે.
અને 2014માં સૌથી નાની વયે નોબેલ શાંતિ પુરસ્કાર. એમનો વારસો ખરેખર શિક્ષણ, શાંતિ અને અતૂટ મનોબળનો છે.
આખી સફર જોતા એમના મૂળભૂત વિચારો અને મૂલ્યો એકદમ સ્પષ્ટ થાય છે. સૌથી પહેલા તો શિક્ષણની શક્તિ.
હા, એમના માટે શિક્ષણ એ માત્ર ભણતર નથી, એ આઝાદી છે, સશક્તિકરણ છે, પોતાની રીતે વિચારવાની ક્ષમતા છે.
બરાબર. અને એટલે જ કટ્ટરવાદીઓ એનાથી ડરે છે, કારણ કે શિક્ષિત મન સવાલ પૂછે છે, દમન સ્વીકારતું નથી. શિક્ષણ એ મુક્તિનો માર્ગ છે.
બીજો મુખ્ય વિચાર છે એક અવાજની હિંમત. મૌન તોડવું કેટલું જરૂરી છે એ એમની વાર્તા શીખવે છે.
હા, એમણે કહ્યું પણ છે કે જ્યારે આપણને ચૂપ કરવામાં આવે છે ત્યારે જ આપણને આપણા અવાજનું મહત્ત્વ સમજાય છે. એક વ્યક્તિનો અવાજ પણ પરિવર્તન લાવી શકે છે.
અને આ હિંમત એમને ક્યાંથી મળી? મોટો ભાગ તો એમના પરિવારમાંથી, ખાસ કરીને પિતા ઝિયાઉદ્દીન પાસેથી.
ચોક્કસ. પિતૃસત્તાક સમાજમાં દીકરીને ભણાવવી, એને બોલવા માટે પ્રોત્સાહિત કરવી, એ પોતે જ ક્રાંતિકારી હતું. સાચું પરિવર્તન ખરેખર ઘરથી જ શરૂ થાય છે.
ધર્મ વિશે પણ એમનો મત સ્પષ્ટ છે. એ શ્રદ્ધાળુ મુસ્લિમ છે, પણ માને છે કે તાલિબાન જે કરે છે એ ઇસ્લામ નથી. હિંસા અને શિક્ષણ પર પ્રતિબંધ ઇસ્લામ વિરોધી છે.
હા, એ ધર્મ અને પ્રગતિશીલ મૂલ્યોને એક સાથે જુએ છે. આ સિવાય વિસ્થાપનનો અનુભવ, પોતાની ઓળખ સાથેનો સંઘર્ષ, યુકેમાં નવું જીવન પણ વતન માટેનો પ્રેમ, આ બધું એમને વધુ વાસ્તવિક બનાવે છે.
અને અલબત્ત, મહિલા અધિકારો અને લિંગ સમાનતા તો એમની લડાઈના કેન્દ્રમાં જ છે.
અને આ બધાની ઉપર છે એમની સ્થિતિસ્થાપકતા. જે ભયાનક આઘાતમાંથી એ પસાર થયા, એણે એમણે શક્તિમાં ફેરવી દીધો.
પેલું વાક્ય એમનું, નબળાઈ, ભય અને નિરાશા મૃત્યુ પામ્યા, શક્તિ, સામર્થ્ય અને હિંમતનો જન્મ થયો, આ જ એમનો અભિગમ દર્શાવે છે.
જો આપણે એમના જીવનના 3 સૌથી મોટા વળાંકોની વાત કરીએ તો ક્યાં ગણાવી શકાય જેણે બધું બદલી નાખ્યું?
મારા મતે પહેલો વળાંક હતો 11 વર્ષની ઉંમરે BBC માટે બ્લોગ લખવાનું શરૂ કરવું, ગુલમકાઈ તરીકે.
હા, એ ક્ષણથી એ માત્ર ભોગ બનનાર ન રહ્યા, પણ એક સાક્ષી અને અવાજ બન્યા.
બરાબર. બીજો વળાંક એ તો સ્પષ્ટ જ છે, 9 ઓક્ટોબર 2012નો હુમલો. એ ઘટનાએ એમને અને એમના મુદ્દાને વૈશ્વિક સ્તરે પહોંચાડી દીધા.
દુઃખદ ઘટના, પણ એ એક ઉત્પ્રેરક બની, દુનિયાનું ધ્યાન ખેંચાયું. એમને ફરજિયાત દેશ નિકાલ મળ્યો, પણ સંકલ્પ વધુ મજબૂત બન્યો.
અને ત્રીજો વળાંક, હું માનીશ, સંયુક્ત રાષ્ટ્રનું ભાષણ એમના 16મા જન્મદિવસે.
હા, એ એક જાહેર મંચ પરથી એમની વૈશ્વિક ભૂમિકાની સ્વીકૃતિ હતી, એમના બીજા જીવનના મિશનની શરૂઆત.
એક જીવિત બચી ગયેલી વ્યક્તિમાંથી એ વૈશ્વિક હિમાયતી બન્યા. આ 3 ક્ષણોએ એમને મલાલા બનાવ્યા.
એમની જીવનકથામાંથી આપણને ઘણું શીખવા મળે છે, નહીં?
રોજબરોજના જીવન માટે પણ.
ચોક્કસ. સૌથી પહેલું તો શિક્ષણનું મૂલ્ય. આપણને જે સહેલાઈથી મળે છે એના માટે દુનિયામાં કેટલો સંઘર્ષ ચાલી રહ્યો છે એ સમજવું જોઈએ.
સાચી વાત છે. બીજું, પોતાનો અવાજ શોધવો અને એનો ઉપયોગ કરવો. કોઈપણ અન્યાય સામે, નાનો હોય કે મોટો, બોલવું જરૂરી છે. કદાચ આપણા પર ગોળી ન ચાલે, પણ સામાજિક દબાણ તો આવે જ છે ને.
બરાબર. અને મુશ્કેલીઓને તકમાં ફેરવવી. એમણે જે આઘાત સહન કર્યો એને નકારાત્મકતામાં ડૂબી જવાને બધે એક મોટા હેતુ માટે વાપર્યો. આ સ્થિતિસ્થાપકતા શીખવા જેવી છે. કૌટુંબિક ટેકાનું મહત્ત્વ પણ સ્પષ્ટ દેખાય છે. ઝિયાઉદ્દીનનો સાથ ન હોત તો, એ બતાવે છે કે આપણું આસપાસનું વાતાવરણ કેટલું અસર કરે છે.
અને છેલ્લે, યથાસ્થિતિને પડકારવાની હિંમત. જે ખોટું છે એની સામે સવાલ ઉઠાવવો, વધુ સારી દુનિયા માટે પ્રયત્ન કરવો, આ કોઈ મોટા નેતાનું જ કામ નથી, આપણું પણ છે.
આ બધી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય તો કયા કહી શકાય?
પહેલો, એક ભાવનાત્મક સમજ, માનવ ભાવનાની અદમ્ય હિંમત. ગમે તેવા ભયાનક સંજોગોમાં પણ સત્ય અને શિક્ષણ માટે ઊભા રહેવાની ક્ષમતા મલાલાયનું ઉત્તમ ઉદાહરણ છે.
બીજું, એક બૌદ્ધિક સમજ. શિક્ષણ એ માત્ર વ્યક્તિગત વિકાસનું સાધન નથી, પણ કટ્ટરવાદ અને દમન સામેનું સૌથી શક્તિશાળી હથિયાર છે, કારણ કે એ સ્વતંત્ર વિચારને પ્રોત્સાહન આપે છે.
અને ત્રીજું, એક વૈશ્વિક સમજ. એક વ્યક્તિનો અવાજ ભલે નાનો લાગે પણ પરિવર્તન લાવી શકે છે. અન્યાય સામે ચૂપ રહેવું એ પણ એક પ્રકારની ભાગીદારી જ છે.
ખૂબ સરસ. અને આખરે શ્રોતાઓ માટે એક વિચાર. મલાલાની વાત સાંભળીને આપણે પોતે શું કરી શકીએ? આપણા સમુદાયમાં શિક્ષણ માટે, સમાનતા માટે કે કોઈપણ નાના અન્યાય સામે અવાજ ઉઠાવવાની આપણી શું જવાબદારી બને છે?
હા, આપણી પાસે જે તકો છે, જે અવાજ છે, એનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે થઈ શકે એ વિચારવા જેવું છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.